25 दिसंबर પછી બે ત્રણ અનુભૂતિ પછી માતાજી સામે પ્રશ્ન હતો. ભગવાન બુદ્ધ મૈત્રીય અને પ્રભુ એવા ઈચ્છતા હતા કે જે દિવ્ય પ્રેમ એમના હૃદયમાં છે એ પ્રકટ થવો જોઈએ, જગતમાં કામ કરતો થવો જોઈએ, સક્રિય થવો જોઈએ. હવે પણ માતાજીને એક પ્રશ્ન હતો, મારે સક્રિય કેવી રીતે કરવું હોય તે જાણતા નતા, અંદર અનુભવી શકતા હતા હૃદયમાં, પણ એને એક શક્તિ તરીકે પ્રકટ કરવો એ વસ્તુ જુદી છે. દાખલા તરીકે આપણે ધ્યાનમાં પ્રભુને અનુભવી શકીએ છીએ, પણ એની શક્તિઓને જગતમાં કાર્યાન્વિત કરવી એ હજી આપણને આવતું નથી. આ જુદો આસ્પેક્ટ છે, એ પછીનો તબક્કો છે. તો માતાજી બે ત્રણ અનુભૂતિમાં કહે છે કે મને એ શીખવતું કે મારે એ પ્રેમને સક્રિય કરી કરવો. અને 24 ડિસેમ્બરે એમને અનુભવ આવ્યો અને એમણે એ સમજાયું કે દિવ્ય પ્રેમ હોય છે એને મારે સંકલ્પ દ્વારા સક્રિય કરવો પડે છે. દિવ્ય પ્રેમ અને માનવી પ્રેમ વચ્ચે તફાવત છે, એટલો મૂળભૂત તફાવત એમ છે કે માનવી પ્રેમમાં જે વ્યક્તિ પર આપણે પ્રેમ કરતા હોય છે એને આપણાથી અંદર ખાલી જુદા જ ગણતો હોય છે, ભલે પ્રેમ કરતા હોય છે. એની જુદી વ્યક્તિ છે, એનું જીવન જુદા પ્રકારનું છે, એનું અસ્તિત્વ જુદું છે, એ પ્રકારનો ભાવ હોય છે. બીજું કે એ પ્રેમની પાછળ અપેક્ષાઓ પણ હોય છે. હું એ વ્યક્તિ પર પ્રેમ કરું છું એટલે આ રીતે મારા સાથે વર્તવું જોઈએ, એકબીજાની અપેક્ષાઓ છે પૂર્ણ થવી જોઈએ. એ જે અપેક્ષાઓ છે એકબીજાની, એ માનવી અપેક્ષાઓ હોય છે, માનવી ભાવો હોય છે, એ બધા સાથે પ્રેમ થયેલો હોય છે. મૂળ છે પ્રભુનો પ્રેમ જ. ગંગા નદીમાં એકાદું નાલું જેમ મોકળું જેમ જે મળી જાય એવી રીતે આ માનવી વિકારો અને ભાવનાઓ અપેક્ષાઓ એ બધા એમાં પ્રેમમાં મળતા હોય છે. આપણો માનવી પ્રેમ એવો હોય છે. દિવ્ય પ્રેમમાં તફાવત એ છે કે તમારે તમારા અહંકારથી ઉપર ઉઠીને વૈશ્વિક ચેતનામાં જવું પડે છે. વૈશ્વિક ચેતનામાં આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ એના બે તબક્કા હોય છે. એમાં પહેલા તબક્કામાં તમારું વિડ્રોલ હોય છે, તમે જગત તરફથી પોતાને આ વિચારો ભાવનાઓ સમેટી લીધો છો, નિર્લેપ થયો છો. અને વેદાંતમાં વ્યતિરેક કહે છે, વ્યતિરેક શબ્દ કહે છે, અન્વય અને વ્યતિરેક માર્ગ. વ્યતિરેકમાં તમે દુનિયાથી અલિપ્ત થતા થતા એકાગ્ર એકાગ્ર થઈ જાઓ છો, નિર્લેપ થઈ જાઓ છો. એવી અવસ્થામાં આવ્યા પછી એને નેતિનેતિ માર્ગ પણ કહે છે. વેદમાનો નેતિ આ બ્રહ્મ નથી, 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 પછી જે છેલ્લું બચે છે એ બ્રહ્મ. તમે ક્ષર પુરુષમાંથી, જો ગીતાની ભાષામાં જેવું હોય, ક્ષર પુરુષમાંથી અક્ષર પુરુષમાં પ્રવેશવાનો આ માર્ગ છે. તમે કહો છો કે હું આ શરીર નથી, હું આ પ્રાણ, મારે ભાવનાઓ નથી, આ તમારું કાર્ય છે, હું મારા વિચારો નથી, એમ પાછળ ને પાછળ તમે નીકળતા જાઓ છો. અને અંતે એક એવા તત્વ પાસે આવીને ઉભું રહ્યો છે જે નિર્લેપ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સર્વવ્યાપી છે. એ વખતે તમને એમ લાગે છે કે આપણે સર્વવ્યાપી થઈ ગયા છે, આકાશવત, આકાશને જેવો નિર્લેપ એકદમ, એનો રંગ નહીં, રૂપ નહીં, ક્રિયા નહીં, નિષ્ક્રિય એકદમ, એવો એવી એક ચેતના બ્રહ્માંડમાં ફેલાયેલી છે અને નિર્લેપ છે, જગત કઈ લેવા દેવા નથી, એ પ્રકારનો ભાવની જાણ થાય છે. એ ક્ષણ મારો અક્ષર પુરુષમાં પ્રવેશવાનો ક્ષણ હોય છે. આપણે પ્રવેશવું પડે છે અક્ષર પુરુષમાં, આથી પ્રવેશવું પડે છે. દિવ્ય પ્રેમમાં તમારે પ્રવેશવું હોય જ તો, પણ ધીસ ઇઝ ઓનલી એ મેડિટરી સ્ટેજ, વધગાળાનો તબક્કો છે. અહીંથી પાછો જુદો પ્રવાહ હોય એ અન્વય માર્ગ સાથે છે. ઓલામાં નેચી નેચી માર્ગ, હવે અસ્થિ અસ્થિ અસ્થિમાં જિલ્લામાં જે અસ્વીકાર કરતા કરતા તમે પાછા આટલા જાઓ છો, હવે સ્વીકાર કરતા જગતમાં આવો છો. એમાં એમ કહો છો કે હું આને સમજતો હતો, આ પ્રભુ સિવાય છે શું? હું જેને કહેતો કે હું મન નથી, બરાબર છે, મન છે શું? એ પણ પ્રભુનું જ રૂપ છે. સમજી ગયા? એ પણ પ્રભુનું જ રૂપ છે. એમ તમે સ્વીકારતા જાઓ છો, આ પ્રભુનું રૂપ છે, મન પણ પ્રભુનું રૂપ છે, પ્રાણ પણ પ્રભુનું રૂપ છે, શરીર પણ પ્રભુનું રૂપ છે, જેમ આ મારું સ્વરૂપ એ પ્રભુનું રૂપ છે, એમ બધાનો એ પણ પ્રભુના રૂપો છે. અને પછી છેલ્લી અનુભૂતિમાં અક્ષર પુરુષમાં તમને એક જ અનુભવ છે, હમ બ્રહ્માસ્મિ, આ અનુભૂતિ આવે છે. જ્યારે તમે અન્વય માર્ગ એટલે સ્વીકાર કરતા કરતા જાઓ છો આગળ, એ અંત્ય સર્વમ તમિદમ બ્રહ્મ. હા, વેદાંતની વ્યાખ્યા ભાષામાં હું વાત કરી રહ્યો છું. શ્રી અરવિંદ આ જ કહેવા માગે છે, જ્યારે તમે સર્વમ ખલુઇદમ બ્રહ્મને ભાવમાં આવો છો, જ્યારે તમે બેઠા હો અને અંદર અનુભવતા હો, આટલા બધા મારા શરીરો જ છે, એમની દ્વારા હું જ જીવું છું, હું જ આનંદમાં પ્રગટી રહ્યો છું, એ પ્રકારનો. પછી તમને યાદ આવશે પુરુષ સૂક્ત, સહસ્ત્ર બાહો, સહસ્ત્ર શીર્ષા, મારા હજારો મસ્તકો છે, હજારો હાથ છે, મારા હજારો પગ છે. કારણ શું? દરેક સ્વરૂપ હું જ છું. આ રીતે જયારે અનુભવ કરતો હોવ છો, બધું એકરૂપ છે, મારા સિવાય કઈ નથી, પરમ પ્રભુ સિવાય આ દુનિયામાં કઈ નથી, હું પરમ પ્રભુ સ્વરૂપ જ છું, એ પ્રકારનો ભાવ આવે છે, ત્યારે પછી દિવ્ય પ્રેમ થતો છે. દેટ ઇઝ ધ સ્ટેજ, દિવ્ય પ્રેમ. માતાજી એ સ્ટેજમાં હતા ચેતનાની અવસ્થામાં, પછી એ પણ એ ભાવ એ વ્યવહારમાં પ્રકટ કરતા સંતોષતા હતા. ગૂઢ વિદ્યા માર્ગી લોકો હોય છે અથવા આપણા વેદાંત માર્ગી હોય છે, એ લોકોને એક શીખવું હોય છે કે પોતાની અનુભૂતિ સહસા પ્રકટ કરવાની નહીં, ગુપ્ત રાખવાની નહીં, તો એની શક્તિ ક્ષમતા ખલાસ થઈ જાય છે, તમારા અહંકારને પોષે છે, એટલે વાત કરવાની. શ્રી અરવિંદ એમ કહે છે કે આવેલી અનુભૂતિ બહુ જૂની થઈ જાય, તમારા નકામી થઈ જાય, પછી વ્યક્ત કરો તો વાંધો નહીં, 10-15 વર્ષ પછી. કારણ કે હવે આપણો ચેતના તબક્કો રહ્યો નથી, ઇટ ઇઝ અવર પાસ્ટ ઓનલી. નથિંગ ટુ ડુ, દેટ વોઝ વન ઓફ ધ સ્ટેજ, લાસ્ટ સ્ટેજ ઓફ માય કોન્શિયસનેસ. એના સાથે મને કંઈ લેવા દેવા નથી. બહુ જ્યારે ભાવ હોય છે એ વખતે તમે આપણે જાહેર કરીએ, ધેટ ઇઝ નો પ્રોબ્લેમ. પણ જે વખતે જીવંત અનુભવ આવતો હોય છે, એ વખતે એ સાચવી રાખવી જોઈએ, એ અનુભવવી જોઈએ, એ કરાવવી જોઈએ. તો આ રીતે માતાજીને ગૌતમ બુદ્ધ કહે છે, ત્યારે દિવ્ય પ્રેમ કરવો જોઈએ. પછી માતાજીને 24 ડિસેમ્બરે દિવ્ય પ્રેમ પ્રગટ કરવાનો એક નાનકડો માર્ગ મળે છે. માતાજીએ આના સંદર્ભમાં અનુભૂતિ કરી છે, એનાથી પછી આ બધું શીખ્યું છે. માતાજી બસમાં એક પ્રવાસ કરતા હતા, ગયો આનો ઉલ્લેખ પણ કરેલો, એક બસમાં પ્રવાસ કરતા હતા. માતાજી અહીંયા બેઠા અને સામેની સીટ પર એક ભાઈ બેઠા હતા, એકદમ ડિપ્રેશનમાં હતા, ઉદાસ લાગતા હતા, પોતાની કંઈ ચિંતામાં હશે, વોટ એવર ઇટ મે બી. માતાજી કહે છે કે એ વખતે હું ખોળામાં હાથ લઈને બેઠી હતી, સહજ રીતે કે કોઈ સંકલ્પ નહોતો, પણ અચાનક મને લાગ્યું કે મારે આંગળીઓ મારતા શરીર અમુક વાઇબ્રેશન્સો પ્રકટ થઈ રહ્યા છે, અને એ જઈને એના એ પોતે એક્સપોર્ટ થઈ રહ્યો છે સામેની વ્યક્તિ. માતાજીને આશ્ચર્ય, આ શું છે? પ્રકાશમાં એવા આંદોલનો એમના માતાજી શરીરમાંથી નીકળતા હતા, अनि सामान्य व्यक्ति ग्रहण गर्दिने। थोरै वारपछि ए व्यक्तिले मोटरले निसासो छोड्यो अनि फ्री थइगयो पछि आजुबाजु जुवा लाग्यो। अनि बॉडी लैंग्वेज मोटरदेखि कि नाउ हि इज फ्री फ्रम हिज टेन्सन, यो एज ओभरकम इट उभो लाग्यो भन्छु। અને માતાજી કે પ્રભુની શક્તિ કેવી રીતે કાર્ય કરે છે, મેં કોઈ સંકલ્પ કર્યો નહોતો, મેં કઈ વસ્તુ કરી નથી, છતાં પણ પ્રભુને કાર્ય કરવું હતું એટલે ખૂબ જ મારા શરીરમાંથી આ વાઇબ્રેશન નીકળવા લાગ્યા અને શરીર ગ્રહણ કરવાની એને ખબર નથી શું ઘટના થઈ। દિસ ઇન્સિડન્ટ બહુ નાનો હતો પણ માતાજી એમાં કેવું લાગ્યો કે દિવ્ય પ્રેમ કેવી રીતે સક્રિય થઈ શકે છે, દાખલો થઈએ દાખલો ધર્મ માટે। પણ અહીંયા માતાજીને બધું યાદ આવ્યું, ક્લિક થયું અને માતાજી કહે છે, પછી મને કહ્યું સંકલ્પ ધાર। માતાજી ઘણી વખત આપણને ઉલ્લેખ કરે છે, હું રાત્રે 11 વાગે રિટાયર થયા ત્યારે પોતાના બિચાર પર એકાગ્ર થઈને 1 કલાક સુધી બેઠા, આમ તો બહુ વિશ્વાસ થાય, પણ એ વખતે કોઈ પણ ભક્તનો કોઈ પણ પોકાર હોય એની ખબર પડતો, ઘણી વખત દિવસે કામ કરતા વખતે પણ અચાનક એમને ખબર પડતો, અને એ વખતે માતાજી પાસે સંકલ્પ થતો અને માતા જીવાની શક્તિ એ વ્યક્તિ એવા લક્ષી મદદ મળી જતી, કામ થઈ જતું। અને વ્યક્તિ કહેતી હતી આવે 5-6 દિવસ પછી માતાજીને કે માતાજી આ દિવસે આ તારીખે આ સમયે મને બહુ યાદ આવ્યા, મને મોટી સમજ પ્રોબ્લેમ હતો, મેં તમને મદદ કરવા પ્રાર્થના કરી અને થોડી વારથી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। આ દિવ્ય પ્રેમ સક્રિય બને છે એના દાખલાઓ છે આ બધા। પણ આ રીતે આ તો એક્સિડેન્ટલી કામ થતું હોય છે બધું, પ્રભુ ઈચ્છે છે કે સંકલ્પ સાથે સમગ્ર જગતમાં આ પ્રેમના વાઇબ્રેશન તમારે મોકલવા જોઈએ। એ માતાજીને આ દિવસે અનુભવ આવ્યો 24 ડિસેમ્બરે, આ વખતે તે મારા પ્રેમની શક્તિને મારા હૃદયને સોશલ ભરીને એમને ઉભરાવી દીધી, હૃદયમાંથી પ્રભાવ સ્વરૂપ થયું। પ્રેમ શક્તિ અસરકારક પ્રેમ શક્તિ બની ગઈ છે, સર્વ વસ્તુ ઉપર એના શુભતાની મોજા એના કિરણોને સક્રિય પ્રવાહ રૂપે લેવાને તૈયાર, એ કેવળ એક શરૂઆત હતી। એ વખતે મેં રેફરન્સ આપેલો, ત્યાં પણ જે તર્પણ વિધિ કરવામાં આવે છે ત્યારે આ જ ક્રિયાઓ ક્રિયાઓ આ જ થતી હોય છે। તર્પણ શબ્દનો અર્થ છે તૃપ્તિ કરવું, કોઈને જે તૃપ્ત કરવાનું એ તર્પણ કહેવામાં આવે છે। એમાં પણ એ જ હોય છે, આપણા શુભ સંકલ્પોને તમે ધ્યાનસ્થ થઈને પ્રકાશમય આખા શરીરને પ્રકાશને ભૂલીને એક સંકલ્પ કરો અને તમારા કઈ શરીર દ્વારા એ પ્રકાશની મોજા ઉછળીને એ જે વ્યક્તિ પર સંકલ્પ જવા દે। માતાજીએ બે ચાર ઠેકાણે સ્પષ્ટ લખ્યું છે, કોઈ તમારા સગા સંબંધી ઈચ્છુઓ માંદા હોય તો ઘરે બેસીને પણ શાંતિથી આ પ્રમાણે મંગલદાયક વિચારોના પ્રવાહ એના તરફ મોકલો, એને અંદરથી મદદરૂપ થશે, પોષણ મળશે, તેથી હેલ્પફુલ। અને આપણે તો એમ કહેવાનું છે કે ખરેખર આપણે સાધનાની શરૂઆત હોય સવારે તો સમગ્ર જગત બ્રહ્માંડ મંગલદાયક અનુભવો આપણી ભાવનાઓ આપણી વહેતી કરવાની હોય છે। ખરેખર જો આપણે સાધનાને એક અક્ષરે જવું હોય તો સગા સંબંધીઓને કોઈ નહીં કરીએ, એ હજી આપણા માનવીય ક્ષેત્રમાંની વાત છે। આ તો એવું છે નિર્લેપપણે કે જે પણ દુનિયામાં દુખિયા હોય જે કોઈ હોય પ્રભુ એને મદદ કરે છે, આ પ્રકારનો મંગલ ભાવ આપણો હોવો જોઈએ। એ પણ હોય ઇરરિસ્પેક્ટ હોય એની નેશન એની ક્રીડ એની રિલિજન કોઈ તફાવત નહીં, જે કોઈ પ્રભુ જે આત્મા દુઃખી હોય એના પર જીતું રહે છે, મારા પ્રભુ મારા સિવાય કોઈનો આધાર નથી, એને કોઈને આધાર નથી હોતા। આ મંગલ ભાવ સવાર 2-5 મિનિટ સુધી અને પછી જુઓ આપણી ચેતનાનો વિકાસ શું થતો છે। હા, હું કાલ્પનિક વસ્તુ જીતતો નથી, ખૂબ જ નક્કર વસ્તુ છે, તમે એક વખત પ્રયોગ કરી જોજો, આનો અનુભવ લેજો, એક મહિનો તમે પ્રયોગ કરો, યુ વિલ સી change in your consciousness. કોઈ પણ વ્યક્તિ તમારા દુર્ભાવો ઉગળી જતો ઉગળવા લાગે છે, કોઈના તરફ દુર્ભાવ નહીં, કોઈ તરફ દ્વેષ નહીં, બધાને તમે સ્વીકારતા થાવ છો. સાધના માટે બહુ જરૂરી છે. તો આ આ દિવ્ય પ્રેમને પ્રવાહિત કરવાની આ પદ્ધતિઓ છે બધી. માતાજી આ પ્રકારના અનુભૂતિ વર્ણવ્યા છે કે એમના આખું શરીર અગ્નિમાંથી પ્રવાહો નીકળવા લાગ્યા, આગળ જગતમાં ફરવા લાગ્યા. માતાજીમાં એક ક્ષમતા ગુપ્ત છે બધી જ. નાના હતા, 4-5 વર્ષના હતા ત્યારે એમને કાયમ અનુભૂતિ હતી કે પોતે રાત્રે આકાશમાં ઉડતો જાય છે, ખૂબ વિશાળ સ્વરૂપ ધારણ થાય છે, આખા પીરિસ પર એમનો સ્કર્ટ ફેલાઈ જાય છે. જે દુનિયામાંના દુખિયારા હોય, દીન હોય, એ લોકો ત્યાં આવતા હોય છે, એ સ્કર્ટને અડે છે અને પ્રાર્થના કરે છે કે મા મને મદદ કર, અને એના દુઃખો ચગે જતા હોય છે. નાનપણમાં અનુભવ થતા આ તો એક એમના સંસ્કારોને કારણે એવું દેખાતું. કારણ તમે આમ લખ્યું છે, યેશુ ખ્રાઈસ્ટ રસ્તા પર જતો હોય એનો જબ્બો રહેતો, એ જબ્બાને જે રોગી હોય, મહારોગી હોય, એ જબ્બાને પકડી લેતા અને મસ્તકે લગાડતા અને પ્રાર્થના કરતા કે મારો આ મહારોગ સારો થઈ જાય, અને એ જતો. તો એ આ સિમ્બોલ તરીકે આવેલ છે, પણ મૂળ એ દિવ્ય પ્રેમને પ્રકટ કરવા, દિવ્ય પ્રેમ અંદરથી પ્રકટ થવા પ્રયત્ન કરી રહ્યો હતો. આ વાસ્તવિકતા છે. 5મે વર્ષે માતાજીમાંથી પ્રકટ કરવો એનો આ અનુભૂતિ 24 તારીખે માતાજીને આવી. મારો સંકલ્પ એક અનંત કરુણા રૂપે છે, આપણે જયારે કોઈ પણ નિરપેક્ષ રીતે, કોઈ વ્યક્તિ નહીં પણ બ્રહ્માંડમાં જે કોઈ જીવો હોય, દુઃખી હોય, એને લીધે એને મદદ કરી દે, તારા સિવાય કોઈ એને મદદગાર નથી, આ પ્રકારનો ભાવ હશે એ એ પ્રભુની અનંત કરુણા તમે વહાવતા હોવ છો. આપણા માટે દિવ્ય પ્રેમ છે, પણ એ પ્રભુની કરુણા હોય છે. પ્રભુની કરુણાને કામ કરવા માટે એક માધ્યમ મળતું હોય છે તમારું, એ માધ્યમ દ્વારા પ્રભુ પોતે ભૌતિક સ્તરે પ્રગટ થઈને કાર્ય કરતા હોય છે. એ માધ્યમ આપણે પૂરું પાડવાનું છે. મારો સંકલ્પ અનંત કરુણા રૂપ છે, જે મારા સ્વરૂપને દિવ્ય આનંદ વડે તરબોળ કરી મૂકે છે. અને જ્યારે તમે આમ કરશો એક મહિના પછી જુઓ, તમને અંદર થી આનંદ આવશે. આ આ ક્રિયા કર્યા પછી આંતરિક રીતે સવારના પરમાં જોશો, એકદમ તૃપ્ત, એકદમ એવું આત્મતૃપ્ત જેને કહેવામાં આવે છે, આત્મસંતુષ્ટ. કોઈ કોઈ દુનિયાની કોઈ વસ્તુની જરૂર નથી, જાણે હું છો ને મારા પ્રભુ છે, ઘણું થઈ ગયું. આ પ્રકારનો ભાવ આવે છે. 25 ડિસેમ્બર 1916ની પ્રાર્થના આગળ છે. ગઈકાલે સાંજે મને નીરવ શાંતિમાં સંભળાયેલું એ મેં નોંધી લીધું. ગઈકાલે 24 ડિસેમ્બરે જયારે આ અનુભૂતિ આવીને લીધી, દિવ્ય પ્રેમની ગુરુએ સક્રિય કર્યો, એ પછી સાંજે નીરવ શાંતિમાં માતાજી બેઠા હતા એ વખતે એમને સંભળાયું. એમણે પછી પાછળથી લખી લીધું. શું છે જુઓ, તે એકે એક વસ્તુ તજી દીધી છે, જ્ઞાન અને ચેતના પણ એ તજી દીધા છે, તે બધું જ તજી દીધું છે. તમે જયારે ક્ષર પુરુષની ચેતનામાંથી અક્ષર પુરુષમાં પ્રવેશો છો, તો બધું છોડતા જવું પડે. તમારે તમારી ચેતના કેવો, તમારું સ્વરૂપ કેવો, ગુણો અવગુણો વિચારો વિકારો બધું છોડતા રહો તમે. એ એક એક વસ્તુ તજી દીધી છે, આ એનો સંદર્ભ આવી રહ્યો છે. અક્ષર પુરુષમાં પ્રવેશ વખતે શું કર્યું છે, જ્ઞાન અને ચેતના પણ તે તજી દીધી છે, વ્યક્તિગત ચેતનાને પણ ત્યાગી દીધી છે. હું ચેતના નથી, એ ત્યાગ દ્વારા જ તું તારા કાર્ય માટે તૈયાર થઈ શકી છે. મારું કાર્ય કરવું હોય તો એ પ્રમાણે તૈયાર થવાનું છે. અને માતાજી એ પણ તૈયાર થવાનું છે, એટલે આપણે પણ એ રીતે તૈયાર થવાનું છે. આપણો માર્ગ એ જ છે જે માતાજીનો માર્ગ છે. આપણે આ બધી વ્યક્તિગત લિમિટેશન્સમાંથી, મર્યાદાઓમાંથી, બંધનોમાંથી તદ્દન મુક્ત થવું પડશે. એનું વિસર્જન કરી નાખવું પડશે. એ વિસર્જન કર્યા સિવાય આપણે અક્ષર પુરુષમાં પ્રવેશી શકતા નથી, અને અક્ષરમાં પ્રવેશ્યા સિવાય તમે દિવ્ય પ્રેમ અને પ્રભુનો સાચો સાક્ષાત્કાર થઈ શકતો નથી. ત્યાં સુધી સાક્ષાત્કાર થાય છે એ લેવલના હોય છે. એમાં પ્રભુ એક વિશિષ્ટ રૂપે તમારા સામે પ્રકટ થાય છે, તમે એમના ભક્ત હો છો, એ તમારા દેવ હો છો, તમને મદદ કરતા હોય છે, તમે એમને ભક્તિ આપો છો. આના ઉપર સ્ટેજ છે, પછી એક આપણે જવાનું છે અક્ષર પુરુષમાં તમે એકરૂપ થવાનું પ્રયત્ન કરો છો પરમ ચેતના સાથે, બ્રહ્મતત્વ સાથે. અને એ જે એકરૂપ થવાની ક્રિયા છે એ છે બ્રહ્મતત્વની નિષ્ક્રિય બાજુ હોય છે. આપણા પૂર્ણ યોગમાં નિષ્ક્રિય બાજુ સાથે એકરૂપ થઈને ત્યાં વિરામ પામવાનું, નિર્વાણ સ્વીકારી લેવાનું, બ્રહ્મ નિર્વાણ સ્વીકારી લેવાનું. ગીતા કહે છે એમ અંતિમ આદર્શ નથી આપણો બ્રહ્મ નિર્વાણ, પછી પણ આપણે પછી સક્રિય બ્રહ્મમાં પણ એકરૂપ થવાનું છે, સક્રિય સાઈડમાં જવાનું છે. અને ત્યાંથી બ્રહ્મચેતન એકરૂપ થઈને તમારે પ્રભુના માધ્યમ તરીકે ઘણીવાર કામ કરવાની શરૂઆત કરવાની છે. એ પૂર્ણ યોગ છે. શ્રી અરવિંદજી જે નવું ઉમેર્યું છે તે આ ઉમેર્યું છે, ફક્ત અક્ષર બ્રહ્મ સાથે સાક્ષાત્કાર નહીં, તમારે પુરુષોત્તમ ચેતનામાં પણ પ્રવેશવું પડશે. પુરુષોત્તમ ચેતના છે એના જ સક્રિય અને નિષ્ક્રિય બંને પાસા છે. સક્રિય પાસું પણ એનું છે, નિષ્ક્રિય પાસું પણ એનું છે. નિષ્ક્રિય પાસા તરીકે એ નિરવ બ્રહ્મ છે, સક્રિય પાસા તરીકે એ પરમ પ્રભુ છે, પુરુષોત્તમ છે, જગતનો નિયંત્રક છે, જગતનો સંચાલક છે. તમે હવે એ સંચાલક સાથે પણ એકરૂપ થવાનું છે, એના સંકલ્પોને પોતે અંદર ધારણ કરીને એ પ્રમાણે કાર્ય કરવું, એ આપણા ભાગ્યમાં આપેલું હોય. આપણે કઈ સંત થવાનું નથી, આપણો આદર્શ સંત થવાનો નથી, બીજું ચમત્કારિક બાબા થવાનો નથી, નથી એ વધારવાના, બીજી વાળ જગ્યા વધારવાની. આપણે જે છે એ નોર્મલ સ્થિતિમાં, જે પણ આપણે સંસારી હોય તો સંસારી જે પ્રકારે હોય એ સ્થિતિમાં જ પણ બાહ્ય ચેન્જ વગર આંતરિક રીતે આપણે આ કક્ષા સુધી જવું પડશે. પૂર્ણ યોગનો આ અંતિમ આદર્શ છે આપણા માટે. એક એક વસ્તુ તજી દીધી છે, જ્ઞાન અને ચેતનાએ પણ તજી દીધી છે, એ ગૌરવ પૂરા કાર્ય માટે તૈયાર થઈ શકી છે. આ કાર્ય બહારથી તો એક સાવ લાભ વિનાની વસ્તુ જેવું જ લાગે છે. અંદરથી તમે જે વ્યક્તિગત ચેતનાને છોડી દો છો, અક્ષર પુરુષ સાથે એકરૂપ થાવ છો, બહાર કઈ ચેન્જીસ થતા નથી. બહાર તો તમને લોકો એ રીતે ઓળખતા હોય છે જે રીતે પેલા ઓળખતા હોય છે. લોકોને કઈ ખબર પણ હોતી નથી તમે કઈ ચેતનામાં રહી શકો છો, કઈ ચેતનામાં કાર્ય કરી શકો છો. દે નો નોટ, એમને કોઈ વસ્તુની જાણ નથી. એટલે એના દૃષ્ટિએ લાભ વિનાની વસ્તુ જેવું લાગે છે. એમાં જાણે કઈ ભૌતિક લાભ જ નથી એવું લાગે છે. તારે એક ઝરણની પેટે વહે જવાનું છે. એક ઝરણાની પેટે આપણે જે જીવન આપ્યું છે એમાં સહજ રીતે વહેતા, જે કઈ પરિસ્થિતિમાં ગોઠવતા જાઓ, તારે એક ઝરણની પેટે વહે જવાનું છે. એ ઝરણ પોતાના પાણી રેલાવતું જગત ભણી મુક્ત ભાવે વહ્યું જાય છે. જે કઈ પ્રભુએ નિયતિ તમારી કરી હોય, જે કઈ કાર્ય સોંપેલું હોય, પ્રભુનો સંકલ્પ હોય તમારા માટે, એ કાર્ય પોતાની વેળ તમારી સામે આવશે. એ કાર્ય તમારે શાંતિથી કરવાનું છે. એ કાર્ય માટે કઈ મૂકી લેવાની પણ જરૂર નથી. બીજા તો આપણે નમ્ર બનવાનું છે પ્રભુ માટે. પ્રભુ મારી અસીમ કૃપા કીધું અમને આ સાધન પૂરતી વાંચી રહી છે. આવી મહત્ કૃપા તો કોના પર આવશે? આપણે એ ભાવમાં રહેવાનું છે. આપણને પ્રભુએ લીધા એટલે આપણે કઈ મોટા માણસ થઈ ગયા, મોટા ભાઈ થઈ ગયા, એનો કોઈ અર્થ નથી. નિરર્થક વસ્તુ છે. એ ઝરણની વહે જવાનું છે, પણ જગત તરફથી તે ઝરણાની દિશામાં એક પણ પ્રભાવ મળી શકે તેમ નથી. જગત તમને કઈ આપી શકતું નથી. અને આપી શકે છે આવા લોકોને જગત દુઃખ જ આપી શકે, બીજું કઈ આપી શકતું નથી. ગેરસમજ, જુદા જુદા પ્રકારને જે રીતે હોય એનું વર્તન એવું હોય છે એનું વર્તન કેવું હોય છે કે અંદર હી ટ્રુ ટુ હિસ સેલ્ફ, અંદર જે સંકલ્પ સળવળી રહ્યો છે એને જ એને નિશ્ચય રહીને જે કામ કરતો હોય છે, એના માટે એના સિવાય બીજું કોઈ ક્રાઇટેરિયા નથી. પણ સામાન્ય લોકો બધા જૂતા હોય છે, વ્યવહારિક જૂતા હોય છે, લે આમ છે ને આમ છે ને આમ સમજાતું નથી, બહુ કેમ એમની દ્રષ્ટિ છે, એમાં ગેરસમજ થવાના જ છે. બધા માટે ગેરસમજ યેશુ માટે પણ થયા, રામકૃષ્ણ પરમોશ માટે પણ થયા, બધા માટે થયા છે, એવું કોઈ વ્યક્તિ શ્રી અરવિંદ માટે થયા છે, અરવિંદ માટે ભાગેડું પલાયનવાદી એવા શબ્દો વાપરનારા લોકો હતા, એ વખતે કરનારા જાહેરમાં રાજકારણના સંઘર્ષથી ઘડીને ભાગી ગયેલો એક ખાતો. હવે જેનો તેને દૃષ્ટિકોણ એના પ્રમાણે ટીકા કરતા હોય છે, ભલે ટીકા કરતા હોય નો પ્રોબ્લેમ, આપણે શું નિસ્બત એનો, આપણે જ્યાં આપણે એક નિષ્ઠ રહેવાનું ત્યાં જ આપણે એક નિષ્ઠ રહેવાનું છે, અને ત્યાંથી જે આદેશ આવે એ પ્રમાણે આપણે કામ કરીએ. લેટ વર્ડ્સ સ્પીક, જે કંઈ ક્રિટિસમ તમે ભલે કરતા હોય બિલીફ, એના તરફ કોઈ ધ્યાન જ આપવાનું નહીં. પ્રેમને કશાના પ્રત્યુત્તરની જરૂર નથી. આજે પ્રેમ તમે વહાવતા હો છો, અને એવી અપેક્ષા પણ નથી કે હું આ વ્યક્તિને અંદરથી એના કલ્યાણ માટે ભાવના કરું છું તો એ વ્યક્તિ મને આવતીકાલે આવીને થેન્ક્સ કે. હી ઇઝ નોટ નોઈંગ, ખબર જ નથી. તમે ગુપ્ત રીતે કામ કરવાનું છે, ગુપ્ત યોગી બનવાનું છે, આગળ જેવી રીતે આપણે કાર્ય કરવાનું છે કોઈને ખબર જ ન પડે. પ્રેમને કશાના પ્રત્યુત્તરની જરૂર નથી, એ પોતે જ પોતાથી તૃપ્ત છે, સ્વયં તુષ્ટ છે, પોતાને આત્મસંતુષ્ટ છે. હરેક પદાર્થમાં હરેક સ્થળે તું આ પ્રેમ બની શકે છે. જુઓ હરેક પદાર્થમાં દરેક ઠિકાણે, હું ફક્ત સજીવ લોકોની વાત કરતો, નિર્જીવ વ્યક્તિમાંથી પણ હરેક પદાર્થમાં હરેક સ્થળે તું આ પ્રેમ બની શકે છે. માતાજીએ બાળકોને શીખવતા વખતે શું એ સૂચના આપતા વખતે લીધેલું કે રાત્રે સૂતા પહેલા ઓશિકા પર પ્રેમથી હાથ ફેરવો, અને ઓશિના ઓશિકા કહો કે હું મારું મસ્તકને રાખીને આરામ કરીને હું આ નિરાતે સુવા માંગુ છું, નિરાતને હું જોઈશ. એ ઓશિકામાં પણ ચેતના છે, અને એ પ્રકારે કરશો તો એ ઓશિકો પણ તમને રાત્રે આરામ કરવામાં મદદ કરે છે. ઓશિકાને જ્યાં નહીં તમે કોઈ વસ્તુનો અનાદર કરતા નહીં, જે વસ્તુ આપણે વાપરીએ છીએ નેવર હેન્ડલ ઇટ રફલી, ખૂબ જ કાળજીપૂર્વક સમજીને વાપર, ચશ્મા હોય તો કાળજીપૂર્વક સાચવો, ઘડિયાળ હોય કાળજીપૂર્વક સાચવો, મોજા હોય બૂટ હોય કાળજીપૂર્વક સાચવો, કપડાં હોય કાળજીપૂર્વક સાચવો. આ આપણા જીવનમાં પ્રભુની પ્રસાદી તરીકે આવેલા હોય છે, પ્રભુની કૃપાથી આવેલા હોય છે, એનો અનાદર કરવો સારો નથી. દરેક વસ્તુ નિર્જીવ હોય કે સજીવ હોય, આ પ્રેમ તમારો છે, જે કોઈ નિરપેક્ષ પ્રેમ છે, એ પ્રેમ બધાને આપતા રહેશો. અને તમને લાગશે થોડા દિવસ પછી કે તમારી આસપાસની હરેક વસ્તુ તમને આવકાર આપતી જશે. આ પ્રમાણે તમે કરશો, તમે જોશો કે પોતાના રૂમમાં કયા પ્રકારની શાંતિ નિર્માણ થવા લાગે છે, એકદમ શાંતિ. કોઈ ઉદ્વિગ્ન વ્યક્તિ પણ જો રૂમમાં આવીને બેસે ને તેને શાંતિ સતાવવા લાગે છે, શાંતિ થવા લાગે છે, ને આ બહુ નક્કર અનુભવ હોય છે. મારો અનુભવ છું, કોઠારે બોલીને મારી રીતે વાત છે. મારા બાપુજી મને કીધું કે બેટા મારી એવી ઈચ્છા છે કે તું રોજ ગાયત્રી હવન કરજે. બધું પપ્પા હું જરૂર કરીશ. મને 1962માં શીખ્યું, હું સતત હવન કરતો. હવે બીજી એવું નથી કરતો, પણ આંતરિક રીતે તો હું રોજ કરતો છું. મારા પોતાની ઈચ્છા છે, જિંદગી છું. એટલે એ વખતે એ હવનને કારણે હવન ઇશુ અમારા પડોશમાં એક બ્રાહ્મણ ચાર બાળકો પણ લોકો કાંઈ એમ ઝઘડતા હોય, એની પછી ઝઘડતી હોય, ઉશ્કેલી જતા અમારા રૂમમાં આવતા ને ત્યાં ટીચરે આમ ભીગા હતા. છોટી વાત નસ કરો વગર ટીચર મને ખબર નહીં, પણ અહીંયા મને ઊંઘ આવી જશે. હું એ વખતે વિચાર કરું છું, આપણે માનતા નથી જે આપણે ક્રિયા કરતા હોય છે, જે મંત્ર બોલતા હોય છે, જે ભાવો હોય છે, તે ઓમ જીવ શાંતિ, પૃથ્વી શાંતિ, આપ શાંતિ, કઈ વ્યર્થના મંત્રો નથી. આ જે વખતે જે ભાવ આપણે નિર્માણ થતો હોય છે, જે સ્વરૂપનો આપણે નીકળતા હોય છે, જે દિવ્ય પ્રેમને પ્રકટ કરીને મોજામાં મૂકતા હોય છે, એનું પરિણામ વાસ્તુ પણ ગ્રહણ કરતું હોય છે. તમે જોશો મંદિરમાં જશો તો ધીમે તમારું મન શાંત થઈ જશે, કારણ શું? બધાની અપેક્ષા હોય છે. કોઈ મંદિરમાં જો ભક્તિ ક્રિયાઓ થતી હોય ને, ત્યાં ગયા પછી તમને ગભરામણ થશે, એક મૂંઝવણ થશે, તમને ખબર નહીં પડે કે શું શું મૂંઝવણ. ઘણી વખત એવું થાય, અહીંના અમુક મંદિરો છે પગ મૂકવો મને ગમતો નથી, આવે મંદિર પણ ખબર નહીં હોતી દેવી સમથી એ વિચારો જઈશ નથી. અમુક મંદિરો એવો છે મને ગમે છે, રામકૃષ્ણ મિશ્રમાં જવું એકદમ ઓપન લાગે છે. પેલા હું રોજ સાંજે જતો, હવે કઈ જતો નથી. બિલ્ડિંગ છૂટ્યા પછી હું મોડી મોડી ચાલી જતો રામકૃષ્ણ મિશન. મને જૈન મંદિરો ગમે છે, જૈન મંદિરો બેસું મને બહુ ગમતું, જૈન બેસતો હું એકદમ શાંતિ શાંતિથી બેસી શકું છું. અમુક ચર્ચસમાં પણ એવું હોય છે, આમાં એક ચર્ચ હતો ત્યાં હું ચર્ચમાં જતો, એક મસ્જિદમાં જતો, મસ્જિદમાં મને શાંતિ મળતી. એક ફકીર હતો ત્યાં, બહુ સારો ફકીર હતો, એના સાથે બેસતો. આ જેની તેની આ વાતાવરણ હોય છે, વાસ્તુનું પણ વાતાવરણ હોય છે. અને આ આપણા આપણા મનમાંથી નીકળતા વાઇબ્રેશન સ્વીકારતા હોય છે. ઘણા કુટુંબમાં જુઓ, કુટુંબમાં ક્લેશ હોય ને, એ કુટુંબમાં તમને ખબર ને કે પગ મુક્ત તમને આમ અનઇઝીનેસ લાગવા લાગે છે. દરેકને તમારી વાસ્તુને પણ તમે પ્રેમથી ખીચવું પડે, એ તારી કૃપા છે જેથી હું પ્રભુની અહીંયા આરાધના કરી શકું છું. દરેકને આપણે કૃતજ્ઞ થવાનું છે, કૃતજ્ઞ થવાનું નથી, કૃતજ્ઞ થવાનું છે. આપણે દરેક પાસે જેટલી નમ્રતા સ્વીકારશો એટલું પ્રભુનું પરિણામ આપણું વધતું જશે. જુદી પદ્ધતિ વૈદિક કાળની કેમ કે આ ધાર્મિક છે, પણ આપણી ચેતનાના વિકાસમાં મદદ કરે છે, જરૂર કરે છે. શું વાંધો પછી? માતાજી કીધું છે, જે પણ તમારી વસ્તુ તમારી ચેતનાનો વિકાસ કરતું હોય લો, ઉપયોગ કરો એનો, એના પાછળ બધું મેળવી લીધું છે, આગળ ચાલ્યા જાઓ, પછી ખોટું મોં રાખો નહીં, આગળ જવું છે. એમને કશા કશાના પ્રતિથી જરૂર નથી, એ પોતે પોતાની તૃપ્તિ છે, સ્વયં તૃપ્તિ સંતુષ્ટિ છે. હરેક પદાર્થમાં હરેક સ્થળે એવા પ્રેમ બની રહે, વધુને વધુ વિશાળ રૂપે જગત બ્રહ્માંડને વ્યાપી લો. પ્રાર્થના ફક્ત આપણા શહેર માટે નહીં, આપણા ભારત માટે નહીં, પૃથ્વી માટે નહીં, આપણા સૂર્યકુળ માટે પણ નહીં, એટલે બ્રહ્માંડ માટે પ્રાર્થના કરો. વિશાલ બનતો વધુને વધુ તીવ્ર ભાવે અને આખું જગત તારું કાર્ય બની જશે. અહીંથી જે પ્રેમના આંદોલન મોકલશો બ્રહ્માંડમાં ફેલાશે. પ્રભુને જ્યાં જરૂર હશે ત્યાં વાપરશે, જ્યાં જરૂર હશે ત્યાં વાપરશે. તારું કર્મક્ષેત્ર બની જશે, આખું બ્રહ્માંડ તારું કર્મક્ષેત્ર બની જશે. તારામાં રહ્યા સયા તીરને પ્રકાશિત કરવાનું કામ પ્રભુની જ્યોતિએ ત્યારનું એ આરંભી દીધું છે. એનો ફાયદો આપણને થાય છે કે આપણમાં જે જડતા છે, આ જ્ઞાન છે, પોતાને મેળે ઓછા થવા માટે છે. પ્રભુ પોતે ધીમે 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 સાફ કરતા હોય છે. મારી ચેતના વિસ્તારમાં એ ચીબીર હોય મોટું વિઘ્ન નહીં બને. તમારા ઉણપ હશે તે ઉણપ તમારા કાર્યમાં નહીં આવે, શરીરમાં ફૂટી જશે. એટલે પ્રકાશ પ્રગટવાનો છે, એ છે તારી લડાઈ. આપણો જીવનનો સંઘર્ષ, જીવનનું યુદ્ધ છે. આપણે આપણે બધા જન્મ્યા છે, આ ક્ષણે જન્મ્યા છે, આ પીરિયડમાં જન્મ્યા છે, એ યોદ્ધા તરીકે જ કામ કરવું છે. કેવું યોદ્ધા તરીકે કામ કરવાનું છે. આપણે સંસારમાં જે કર્તવ્ય કરવાનું છે એ તો કરવાના છે જ, એનો તો સવાલ જ નથી. આપણે આંતરિક રીતે આ કરે, આ લડે, લડવાની જ છે આપણે જિંદગી. તારે પ્રકાશ પ્રગટવાનો છે, એ છે તારી લડાઈ, એ છે તારી સાધના. અંદરના ધારના એકે એક વિઘ્ન સામે કમર કસીને લડી લે. ધારનું વિઘ્ન હોય, લોના કોઈ કાર્યમાં વિઘ્ન આવતા હોય તો એના માટે તમારે સંઘર્ષ કરવો પડે છે. અને આંતરિક હોય આપણી અંદર કોઈ, એમાં સંઘર્ષ કરવો પડે છે. બંને તરફ તમારે યુદ્ધ લડવાનું છે. આ છે તારી માટેનો સાક્ષાત્કાર. માતાજીને પ્રમુખ છે, આ છે તારા માટેનો સાક્ષાત્કાર. સિદ્ધિનું પરમ મૂલ્યવાન મોતી, આ તારા જીવન અંતિમ લક્ષ્ય છે. તારે પ્રભુનું જીવંત કેન્દ્ર બની જવાનું છે, પ્રભુની શક્તિનું જીવંત કેન્દ્ર બની જવાનું છે. માતાજીએ કરી બતાવ્યું છે, એને સમજાવ્યું છે. શ્રી અરવિંદ અને માતાજીએ બંને જો અમે કરી શકીએ છીએ તો તમે પણ કરી શકો છો. આપણે કટિબદ્ધ થવું છે. હું શું મારું, હું તો માણસ છું, મારી એ બધી ખંચરી નાખો. પ્રભુએ તમારો હાથ ઝાલ્યો છે, છે જ. આપણે શું ડરવાનો પછી? આપણે શું વિચાર કરવાનો? જેને લડો છો પરાભવ થશે તો આબરું થોડી આપણી છે, ઓલાની જવાની છે. મારે શું કરવું છે? યથે છસી તથા કુરુ, મારે આપણે એવું છે. હું લડી લઈશ, જે કંઈ ટકા થશે, જે કંઈ ક્ષમતા હશે એ પ્રમાણે પ્રભુ તારું કાર્ય કરીશું. એમાં જે કંઈ યશ અપયશ જે કંઈ આપવાની તારી ઈચ્છાની વાત છે. અને તારું યશ છે, તારો અપયશ છે, હું શું કરું એમાં? જે કંઈ મને આપ્યું છે હું પૂરેપૂરું વાપરીશ. આ પ્રકારનો સમર્પણ ભાવ, સક્રિય સમર્પણ ભાવની વાત કરું છું. એ તો સમર્પણ ભાવ નહીં. તમારે બેઠા છો, પ્રભુ હું તને સમર્પિત છું, હું પ્રભુ તને સમર્પિત છું, આ સમર્પણની વાત હું આપ નથી. આ છે જીવનમાં દૈનંદિન જીવનનું હર ક્ષણે કરવાનું સમર્પણ છે. દરેક ક્ષણે તમારે સમર્પણ કરવું પડે છે, પરિત્યાગ કરવો છે, અભિક્ષા જલાવવી પડે છે તમારે. દરેક ક્ષણે કરવાનું પડે તમારે. એ તમે કરશો તો જ તમારા કાર્યમાં પૂર્ણતા આવશે. પૂર્ણતા એટલે કઈ રીતે? એ પ્રસંગને જે અનુરૂપ હશે, એ પ્રભુને જે પ્રકારનું જેમાં કાર્ય કરવું હશે એ પ્રકારનું એ કામ થશે. પ્રભુની જે ઈચ્છા છે થવા દો, એમાં આપણે નિરપેક્ષ રહેવાનું. તમારી આપણે જીવન જીવવાનું છે. આપણું જીવન એ આપણો યોગ બની જવો જોઈએ. આપણો આપણી સિદ્ધાંત નથી. લખી બોર્ડ લગાડ્યું છે, આખો સમય જીવન યોગ છે, આને કોઈ અર્થ નથી. સમસ્ત જીવન યોગ છે તો હું શું કરી રહ્યો છું? લેટ અસ સી માય સેલ્ફ. આમાં જોઈ લીધું કે સમસ્ત જીવન યોગ છે, સાચું છે, એને લાગે છે. તું શું કરી રહ્યો છે? કર કઈ જીવનમાં એપ્લાય કરતા શીખો, જીવનમાં તમે એક્સપેરિમેન્ટ કરતા શીખો તો જ તમારી ક્ષમતાઓ વધશે. ફક્ત પુસ્તકનું વાંચીને એ વખતે ભાવ નિર્માણ થાય, એ પુસ્તક પુસ્તકમાં હોય, બીજાને સંભળાવવા માટે ક્વોટેશન્સ હોય, આ પુસ્તકમાં આ ચીજ ઉપર આ વસ્તુ કીધી છે, એનો કોઈ અર્થ નથી. પ્રભુનું કાર્ય અંદર જ્વાલા પ્રગટ હોતી, અંદર અગ્નિ પ્રગટ હોતી. અગ્નિ છે પ્રેમનો, દિવ્ય પ્રેમનો છે, પ્રભુ પ્રત્યેના પ્રેમનો છે, પ્રભુ સાથેની એકરૂપતાનો છે. તમે પ્રભુ સાથે એકરૂપ થઈ જાઓ અને તમારા તમારી બધી સમસ્યાઓ પોતાને મળી શકશે. પછી પ્રભુ જ તમારા મારફત કામ કરશે, તમારે કંઈ કરવાનું રહેતું નથી. હા.